રાજકોટ માં તારીખ 17/2/83 પૂજ્ય ભાઈશ્રી ની તત્વ ચર્ચા
સામાન્ય માણસ જે સમજીને જીવે કે ભાઈ આ તો આપણે માંડી વાળવાનું છે, એમ જો જ્ઞાન ના ખાતામાં તમે નાખો તો એ માંડી વાળવા ખાતે છે, એ અમારું સ્વરૂપ નથી. રાગ ની ઉત્પત્તિ થાય એ જ ખરેખર નિશ્ચય હિંસા છે. તો કોઈ જીવને માર્યો તો નહીં, પણ તું જ મેળો સંગની પચીંદ્રી તું જ છો, તારો ઘાત છે તારાથી. એ બધા જ્ઞાન ના વિષયો છે, એને જ્ઞાન ના ખાતામાં નાખતા જાઓ. ખરેખર તો શું કે હું આ ચોકલી કચરા
વિશેષ વિશેષ માં આવી બધાય
શ્રદ્ધાનો વિષય ઈ ને જ્ઞાન નો વિષય ઈ અનુભવ ના કાળે
છે. એક સમય
એક સમય એકલી શ્રદ્ધા નો એકલું જ્ઞાન નો બે સાથે નાના બે વિષય છે, શ્રદ્ધાનો વિષય એક જ છે. એટલે જ્ઞાન છે ને એ જાતમાં લખો શું છે જાતમાં. એટલે જ્ઞાન હાથું કરવા માટે શ્યાદવાદ કર્યો બરાબર છે ભગવાને, પણ શ્યાદવાદ કર્યો છે તો એ કઈ શ્રદ્ધાનો વિષય બનાવે? વ્યવહાર નહીં નો વિષય શ્રદ્ધાનો વિષય નથી, પણ પ્રમાણ જ્ઞાન નો આખો આત્મા એ પણ શ્રદ્ધાનો વિષય નથી, એ જ્ઞાન નો વિષય. હા, ઓલી નિશ્ચય. કેમ કે અતિન્દ્રિય જ્ઞાન જે પ્રગટ થયું એ ભાવશુદ્ધ જ્ઞાન છે, અને એ જ્ઞાન ની પર્યાય પ્રમાણ ધર્મ રૂપે છે પોતે. એટલે એમાં શ્યાદ બીજું પડખું એને ગ્રહણ કરે છે. અતિન્દ્રિય જ્ઞાન પણ દ્રવ્યને પણ જાણે છે અને પર્યાયને જાણે છે,
એકને ગૌણ કરે છે.
હા, એકને ગૌણ મુખ્ય કરે, પણ શ્રદ્ધાનો વિષય તો એક જ, આના વિષય તો બે ને મુખ્ય ગૌણ, એમાં મુખ્ય નહીં ને ગૌણ નહીં. શ્રદ્ધાના વિષયમાં મુખ્ય ગૌણ છે નહીં,
બે હોય તો મુખ્ય ગૌણ કરવું પડે ને.
બે દીકરા હોય ને હકપણ કરવા માટે પૂછપરછ કરવા આવે કે તમારો મોટો દીકરો નું સરપણ થઈ ગયું છે, એનું થઈ ગયું છે, નાનાનું કરવું છે. પણ એક જ દીકરો અહીંયા જઈને કે ભાઈ તમારા મોટા દીકરાનું નામ હું નાનાનું, કે દીકરો જ એક છે, મોટો નાનો બે હોય તો કહું ને, એમ શ્રદ્ધાનો વિષય એક જ છે. શુદ્ધને એક જ છે, બીજી નય જ નથી. કેમ કે શુદ્ધનો વિષય એક શુદ્ધ આત્મા છે. આત્મા ખરેખર એક રૂપે જ રહેલો છે, અનેક રૂપે થયો નથી, અને થવું અશક્ય છે. આત્મા સમ્યક દર્શન રૂપે થઈ શકે નહીં, વિદ્યાત્મના પરિણામ રૂપે તો ન થઈ શકે, પણ સમ્યક દર્શનની જે પર્યાય પ્રગટ થાય એ રૂપે પણ આત્મા ન થાય, તો આત્મા એ બીજું રૂપ ધારણ કર્યું. આત્મા તો અનાદિ અનંત એક રૂપ જ છે. સમ્યક દર્શનની પર્યાય જ્ઞાનનો વિષય થઈ ગયો, એનો જે વિષય છે એ તો ધ્રુવ પરમાત્મા એક જ છે બસ, એમાં અહમ બુદ્ધિ કરવાની એક સામાન્ય બસ. ભલે સામાન્યને વિષય કરે છે વિષય પર્યાય, પણ એનો વિષય તો એકલો સામાન્ય જ છે એમ. તેથી કહ્યું પર્યાર્થિકની આ સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે સામાન્ય ને અવલોકતો, વિશેષ ને નહીં અવલોકતો. જ્ઞાન ના વિષય ને જ્ઞાન ના વિષયમાં નાખ્યા કરો, એટલે જે જે ગૌણ થઈ જાય કે આ તો જ્ઞાન નો વિષય છે, જ્ઞાન નો વિષય છે, છે સર્વજ્ઞ ભગવાને કયા સદન છે, નકાર નહીં, જ્ઞાન અપેક્ષા એ જાણવાનો માટે છે, પણ એ મારું સ્વરૂપ નથી, હું તો એનાથી ન્યારો જુદો છું. એમ પેલા વ્યવસ્થા કરવી પડશે, એટલે વ્યવસ્થા થઈ શકે છે. ખરેખર દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનું સિદ્ધાંત વ્યવહાર, છ દ્રવ્ય નવ તત્વનું સિદ્ધાંત વ્યવહાર, એના કરતા જીવ તત્વ સામાન્ય છે એનું જે સિદ્ધાંત, એ પણ વિકલ્પ વાળી અવસ્થા હોવાથી વ્યવહાર છે. વિકલ્પ વાળી અવસ્થામાં એ પોતાના સ્વરૂપને જેમ છે તેમ ગુરુ ગમે સમજીને શ્રદ્ધા કરે છે, એ પણ વ્યવહાર શ્રદ્ધા થઈ. એટલે જીવ તત્વ સંબંધે ની વ્યવહાર શ્રદ્ધા, એ પણ અપેક્ષા એ નિશ્ચય શ્રદ્ધાનું કારણ નૈગમ ને કહેવાય, ભૂત નૈગમ ને સાક્ષાત તો કારણ નથી, કેમ કે વ્યવહાર શ્રદ્ધા યથાર્થ નિર્ણય પૂર્વક ની શ્રદ્ધા થઈ એ પછી વિકટ તૂટીને અનુભવ થાય. ચારિત્ર તો થોડું પ્રગટ થઈ જાય છે, પણ વિશેષ ચારિત્ર એની પાછળ હોય જ તો સમ્યક દર્શન સમ્યક જ્ઞાન કહેવાય. કેમ કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ની સાથે ચારિત્ર અવિના ભાવ છે, સ્વરૂપાચરણ ચારિત્ર ચોથે, પણ પાંચમે છઠ્ઠે નું જે ચારિત્ર છે એ તો ચારિત્ર એટલે વિશેષ લીનતા રમણતા, જે શ્રદ્ધા જ્ઞાનમાં આત્મા આવ્યો ને એને ફરી ફરીને પાછો ઉપયોગમાં લેવો, ફરી ફરી ઉપયોગ બહાર જતો હોય અંદર લેવો. ઉદાસીનતા આવી જાય, આવી જાય ઉદાસીનતા આવે ને ઉદય ભાવ કોક એવો હોય કે સમ્યક દર્શન વખતે બે દુકાન હોય અને સમ્યક દર્શન થઈ ગયા પછી દસ દુકાન કરે, એટલે બહાર થી એકાંતે માપ નથી, એના પરિણામ એ પોતે જાણે. જેમ કે શાંતિનાથ ભગવાન, તીર્થંકર અને ચક્રવર્તી પદમાં કામદેવ, ચક્રવર્તી બોલો, અને આ ભરત મહારાજા, એ ભવે મોક્ષનાથ, અને કેવળ જ્ઞાન થયું દાદાને પિતાશ્રીને કૃષ્ણદેવ ભગવાન, આ 1000 વર્ષ સુધી લડાઈમાં રોકાણા, અહીંયા દિવ્ય ધરી છૂટે સાંભળવાના આવ્યા, શાહીક સમય દ્રષ્ટિ એ ભવે એનો મોક્ષ છે, સમજી ગયા. એટલે ઉદય ભાવોના પ્રકારોનો ખરેખર રહસ્યવાળી વાત એવી છે કે એનો જ્ઞાતા છે કરતા. હા, એવી વાત, આ વાત એવી અટપટી છે, કરતો દેખાય છે છતાં કરતો નથી. આવી એક અંદરની સ્થિતિ, જળ કમળ વત સ્થિતિ હોય છે, એટલે એ સર્વથા બહારથી માપ ન નીકળી શકે. કેમ કે સર્વથા બહારથી માપ કાઢવા જતાં જીવ છેતરાઈ પણ જાય. જેમ કે નગ્ન દિગંબર મુનિ થઈ જાય, રાજપાટ છોડી દે, ઘરબાર છોડી કંચન કામનો ત્યાગ કરીને દીક્ષાંગીકાર કરે અને સર્વજ્ઞ ભગવાને કહેલા એ પ્રકારે આચરણ કરે, સમજી ગયા, વ્રત તપ નિયમ બરાબર, એમાં કઈ દોષ ના આવે, અતિચાર 28 મૂળનો નિર્તિચાર પડે પાળે, એટલે બાહ્ય ક્રિયા એવી દેખાય પણ અંદર હજી આત્મા ભીંજાણો નથી, એટલે સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી બધું નકામ. ખરેખર સમ્યક દર્શન થયા પછી કેટલીક વાતના ખુલાસા તો એ પૂછીને મળે, પણ પેલા એને અનુમાનથી ખ્યાલ આવે ખરો. કેમ કે ખરેખર તો જ્ઞાન રૂપે જ આત્મા પરિણમે છે, રાગ રૂપે ખરેખરી પરિણમતો જ નથી. એટલે કરે છે કે નથી કરતો, જાણે છે કે નથી જાણતો, કરે છે કે નથી કરતો એ કોણ જાણે, અને રાગને જાણે છે કે નથી જાણતો એ કોણ જાણે. આવી અટપટી વાત છે, છતાં શાસ્ત્રમાં આવે કે જાણેલો પ્રજ્ઞાન છે, સમજી ગયા. પણ ખરેખર તો એ જ્ઞાનને જાણે છે નિશ્ચયથી. પછી એમાં રાગાદિ જળાઈ જાય છે, દેહાદિ જળાઈ જાય છે, પણ ખરેખર તો એ જ્ઞાનને જાણતો પરમે છે. જ્ઞાયાકાર અવસ્થામાં પણ જ્ઞાયક પણ એ જે જણાયો ભાઈ, તે સ્વરૂપ અવસ્થામાં અનુભવમાં પણ એ જ્ઞાયક જ છે. જ્ઞાયાકાર અવસ્થામાં જ્ઞાયક પણ એ જણાયો, જે જ્ઞાનાકાર અવસ્થામાં જ્ઞાયક જ. એટલે હર સમયે જ્ઞાયક જણાય છે, સવિકલ્પ દશામાં પણ જ્ઞાયક જણાય છે, એમ છઠ્ઠી ગાથામાં પાઠ છે.
પણ ઉપાસમાં આવે ત્યારે
એ તો અનુભવ થઈ ગયો, અને પછી સવિકલ્પ દશા છે તો સવિકલ્પ દશામાં જ્ઞાનીને ભલે બહારનું આચરણ એ પ્રકારનું હોય, કથા પ્રકારનું, તો પણ એને સમયે સમયે જ્ઞાન જ જણાય. જ્ઞાનનું કર્મ થાય છે, રાગનું કર્મ થતું નથી. રાગ વ્યવહારે જ્ઞાનનું ગ્રહ થાય છે. કેમ કે જ્ઞાનની સાથે આત્મા તન્મય થઈને પરણમે છે, રાગની સાથે એકાકાર તન્મય થઈને એક તો બુદ્ધિ છૂટી ગઈ છે, એટલે તન્મય થઈને પરણતો નથી, અને એને તન્મય થઈને જાણતો નથી. દર્પણ જણાય છે, દર્પણમાં બીજા પ્રતિબિંબો થાય છે, જાણે જણાય, એટલે એનું મુખ તો દર્પણની સામે છે. વારંવાર નિશ્ચયની વાત સાંભળવા જેવી છે, વ્યવહારની વાત અનંત વાર સાંભળી પરિચય કર્યો શાસ્ત્રમાં પાઠ છે કે જીવોને ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિકાળનો છે, અને પરસ્પર આચાર્ય પણ ઉપર કરે છે, એ સંભળાવે છે વ્યવહારની વાતો પરસ્પર ભેગા થાય ત્યારે. નિશ્ચયની વાત તો કોઈ કરે નહીં જ્ઞાની સિવાય, વ્યવહારની વાત કર્યા કરે હરસ્પર ભેગા થાય. અને જીનાગમમાં પણ નિશ્ચયનો અસ્તાલમ જાણી વ્યવહારનો ઉપદેશ બહુ કરવામાં આવ્યો છે, કે જાણે તે આત્મા, દેખે તે આત્મા, જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, એ વ્યવહાર છે. પણ એનું જો સિદ્ધાંત કહ્યું તો એનું પણ સંસાર, સંસાર જ. એટલે નિશ્ચયની વાત ક્યાં ક્યાંથી શોધીને ખેંચવા જેવી છે. વ્યવહારની વાત તો જ્યાં આંખું ઉગાડતો ત્યાં વ્યવહારનું તો ઢગલા જ છે, પણ એમાંથી નિશ્ચયની વાત તારવવી અંદરમાં, ધૂળ ધોયા જેમ ધૂળ કાઢી નાખે છે અને કણી ગ્રહણ કરે છે, એમ શાસ્ત્રોમાં પણ વ્યવહારની વાત ઢગલા બંધાવે છે. જીનાગમમાં પણ વ્યવહારની વાત ઘણી કરવામાં આવી છે, એમ લખ્યું ને. કેટલું કહે, વચનાતીત વસ્તુને ટૂંકાણમાં કહી દઈએ ક્યાંક, કેમ કે નિશ્ચયનો વિસ્તાર નથી ને વ્યવહારનો વિસ્તાર છે ઢગલા બંધ. માટે નિશ્ચયની એટલે ગુરુદેવ કે આ નિશ્ચયની વાત કરે જૂનગઢ વાળા. અરે ભાઈ નિશ્ચય એટલે સાચી, ગુરુદેવ કયો ભાઈ નિશ્ચય એટલે સત્ય, એવું પ્રેમથી કહીએ નિશ્ચય એટલે સાચી સત્ય વાત, વ્યવહાર એટલે ખોટી એમ નથી. ભાઈ ભણાવતા હતા ને શું એમ નથી, શું આવે ને એમ નથી, મનુષ્ય તે જીવ, તો કે એમ નથી. આ કર્મ વાળો જીવ વ્યવહાર નહીં કે તો એમ નથી,
બધે પહેલી લાગુ પડે એમ નથી. વિનાયક જીવ
એ પણ નહીં, વિકલ્પ કયો?
બોલો તો ક્યાંય જીવું
પડે. વ્યવહાર નો વિષય જાણવાયો છે, વ્યવહાર નો વિષય છે, ભગવાને કહ્યો છે. ચાર ગતિ છે, મંદ છે, મોક્ષ છે, મોક્ષ માર્ગ છે, બધું છે. વિચાર આવે છે કે આ 11મી ગાથા જો કુંકુદ આચાર્ય ભગવાને ન લખ્યું હોત તો જીવોને વ્યવહારનો પક્ષ છૂટે. વ્યવહાર તો હોય, જ્ઞાનીને વ્યવહાર હોય, વ્યવહારનો સવાલ નથી. એ તો ગુણસ્થાન પ્રમાણે વ્યવહાર તો હોય, પણ વ્યવહારનો પક્ષ એ મિથ્યા તો છે, એ પક્ષ છૂટત નહીં. જો આ શબ્દો ન હોત કે વ્યવહાર નહીં સગળો અભૂતાર અસત્યાર છે, નિશ્ચય નહીં એક જ ભૂતાર્થ ને સત્યાર છે, અને એના આશ્રય સમય થાય. આ ગાથા જૈન દર્શન નું પ્રાણ છે એમ ગુરુદેવ વક્તો કહે. એના વિચાર કાલથી મળ્યા કે આના ઉપર પેપર કાઢવા દઈએ કે ભાઈ આ વ્યવહાર નહીં સગળો ભૂતાર્થ અસત્યાર છે, એટલે હું એનો વિસ્તાર કરું. કયો કયો વ્યવહાર અભૂતાર્થ નો સત્યાર, ગયો કયો વ્યવહાર? એ બોલા ચાર ગુરુદેવે કહ્યું એમ નહીં, તું તારી મેળે અંદર માંથી કાય એમ બોલું તો આ જો શાસ્ત્ર વાંચી ને કાઢે કે ચાર વ્યવહાર અભૂતાર એમ નહીં. તું તારા અનુભવને આગળ રાખીને જ્યાં જ્યાં તને એમ લાગતું હોય આ વ્યવહાર છે, હો અસત્ય છે, ખરેખર આત્મા નથી. કાલથી આ વિચાર કે પેપર કાઢવાની જરૂર છે. બધું મોટો સાફ થઈ જાય છે, આત્મા એકલો આત્મા આવી જાય.
ગોટો થાય તો મોટો થાય અને છોટો મટી જાય,
મટી જાય.
અમારે કીધું તું સમજાવ. ગોટો કાઢે તો મોટો થાય ને.
જ્યાં સુધી વ્યવહાર નહીંના વિષયમાં નિષેધ બુદ્ધિ ના આવે ત્યાં સુધી નિશ્ચયનો પક્ષ ના આવે. કેમ કે સીધો નિશ્ચયને વિષય હાથમાં આવતો નથી, એટલે વ્યવહારનો નિષેધ ત્યાં કરવા માટે ત્યાં જે નિશ્ચય પ્રગટ થઈ ગયો એનું અનુકૂળ વધતું જાય. કેમ કે આના જોરે નિષેધ કરે છે, ભલે અવ્યક્ત વ્યક્ત નથી. વ્યવહારને અંતર અસત્યાર શા માટે, એનો કારણો અને એનો વિસ્તાર આપો કે કયો કયો વ્યવહાર અભૂતાર અસત્યાર ભગવાને કહ્યો છે. ભગવાને કહેલો વ્યવહાર, સર્વજ્ઞ ભગવાને કહેલો વ્યવહાર અભૂતાર અસત્યાર એ પણ ભગવાને કહ્યો. વ્યવહાર કયો પણ એને અને પાછો અભૂતાર અસત્યાર કયો પણ એને. સરગની વાણીમાં બે વાત આવી ને, વ્યવહારની નો વિષય છે ખરો, એ પણ સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું, પણ એ આશ્રય કરવા યોગ્ય નથી. હે છે
અમુક વ્યવહાર ખોટો છે, અમુક વ્યવહાર સાચો છે.
સાચો વ્યવહાર, પણ વ્યવહાર છે કે નિશ્ચય, માટે તે પણ અભૂતાન નો સત્યાર છે. અને અભૂતાર્થ ના સત્યાર્થ શા માટે છે એના કારણો આપો. કે વ્યવહાર ને બીજાના ભાવ ને બીજાનો કહે છે, વ્યવહાર નહી બીજાના ભાવ ને બીજાનો કહે છે, માટે તે અભૂતાર્થ સત્યાર્થ છે. પુરુષાર્થની ઉપાયમાં અભૂતાર્થ નો અર્થ કર્યો, ભૂત ને અર્થ એટલે નહીં, ભૂત એટલે પદાર્થમાં હોવાપણું નહીં, ભાવ અર્થ એટલે ભાવ, એ ભાવ જે ભાવ જે પદાર્થમાં ન હોય અને એને એનો થાપે એ અભૂતાર છે. એમ જેમ કે રાગી જીવ તો એ વાક્ય અભૂતાર છે, અસત્યાર્થ કથન છે, સાચું નથી. કેમ કે એ રાગ છે એ શુદ્ધાત્મ તત્વમાં નથી, એનું એમાં ન હોવાપણું છે, માટે અભૂત ન અર્થ, અર્થ એટલે ભાવ, ભૂત એટલે પદાર્થમાં નહીં હોવા પણ, અભૂત નહીં હોવા પણ, એ આત્મ સ્વભાવમાં નથી રાગ. માટે રાગને જીવનો કેવો એ વ્યવહાર છે, ને એ વ્યવહાર અભૂતાર જૂઠો છે. પછી શુદ્ધ પર્યાય, પછી ગુણગુણીનો ભેદ, એમ અંદર અંદર આપણે તો આ જાડી વાત કરીએ ને, તો રાગનું કરવું એ આત્માના સ્વભાવમાં નથી, અને રાગનું જાણવું એ પણ આત્માના સ્વભાવમાં નથી, એ બે પ્રકારનો વ્યવહાર અભૂતાર છે. પછી શુદ્ધ પર્યાયનું કરવું એ પણ વ્યવહાર છે, અને શુદ્ધ પર્યાયને જાણવું એ પણ વ્યવહાર છે, એ ચારે અભૂતાર સત્યાર્થ. એટલે ફટ દ્રવ્યાર્થિક ન્યાય ઉગડી જાય. પર્યાય નું કરતું તો ભાસે છે, ત્યાં સુધી પર્યાય નું સ્વામિત્વ ભાસે. સ્વામિત્વ ભાવને અને કરતા ભાવને અવિના ભાવ, પણ પરિણામનો હું અકર્તા છું એટલે કર્તા બુદ્ધિ એમાં છૂટે છે અને સ્વામી પણ ઉપર છૂટે છે. એટલે પર્યાયની સાથે સ્વસ્વામી સંબંધ, રાગની સાથે અનાદિ નહોતો, એ શુદ્ધાત્માની સાથે આવી ગયો. ખલાસ. પછી એટલો સ્વસ્વામી સંબંધ તો સમજાવવા માટે, બાકી તો કોણ સ્વ અને કોણ સ્વામી એ કાંઈ છે નહીં, અનુભવ એક જ. જાણે તો કોને જાણે, કે જાણનાર ને જાણે, પછી એટલો ભેદે નહી. કહ્યું તું ને ટેબલ જણાય છે કે નહીં, કહ્યું તું ટેબલ જણાય છે તમને, એને જાણનાર નથી જણાતો, કયું ખોટું ઇનિંગ છે ને કઈ, ટેબલ જણાય છે ભાઈ, કે જવાબ દીધો કે ટેબલ જણાય છે, ટેબલ નો જાણનાર છે ઈ છે કે નથી, એ બાર્ગન ગયો છે. કેમ કે જાણનાર ન હો તો આ ટેબલ છે એમ કોણ પ્રસિદ્ધ કરે, બસ.
માં સૂત્ર છે, જાણનાર ને જાણ, દેખનાર ને દેખ. જાણનાર ને જાણ્યા સિવાય બહુ નો અંત આવી શકતો નથી. ત્રણ કાળમાં ગમે એટલે લાખ ક્રિયા કરે, જાણનાર ને જ્યાં જાણે ત્યાં જ્ઞાતા રૂપે પ્રણમિન થઈ જાય, કરતા બધું જુટી જાય. વિશેષ અપેક્ષા એ પણ અકર્તા થાય, સામાન્ય અપેક્ષા એ અકર્તા. લક્ષમાં આવે તો પર્યાય વિશેષ અપેક્ષા એ પણ રાગાદી નું અકર્તા થઈ જાય. શુદ્ધ પર્યાય નું અકર્તા થાય એવું છે. બધું શુદ્ધ પર્યાય થાય એને જાણે. એટલા માટે તમને બતાવું છું. પર્યાય હિ પર્યાય કા કરતા હૈ, ત્રિકાળી અંશ અથવા આખા દ્રવ્ય નહીં. એ ઓલા શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ કરતા નથી, એ વિષય આવી ગયો. પર્યાયી પર્યાય કા કરતા હૈ, ત્રિકાલી અંશ અથવા આખા દ્રવ્ય નહીં. યહ કરતા કર્મ કી ચરમ સીમા હૈ. અતઃ પર્યાય મેં આખા એકાકાર હોના યોગ્ય નહીં, પર્યાય દ્રષ્ટિ કરવી યોગ્ય નથી. પછી બીજો વિષય પણ, કેટલા નિશ્ચયના જોરવાળો પણ એનું જ્ઞાન સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન સાચું હોય છે કે એના ઉદ્ગાર હસ્તાક્ષર છે, ના બોલું તો કોઈ સાંભળેલું લખ્યું હોય એ સાચું જ હોય. ત્રિકાલી અસ્તિત્વમયી સ્વ એક સામાન્ય ઈશ આશ્રિત પરિણમી હોય આંશિક શુદ્ધ વૃત્તિ, બે વ દેવાદી પ્રત્યેક આંશિક બાહ્ય વૃત્તિ, તીનો અંશો કા એક હિ સમય ધર્મી કો અનુભવ હોતા હૈ. અનુભવ એટલે જ્ઞાન, જિસમે મુખ્ય ગુણ કા પ્રશ્ન નહીં. એક સાથે યુગપત પ્રમાણ જ્ઞાનમાં બધું જણાય છે એમ. પછી બીજો વિષય, ઈસ પ્રકાર કે એક હિ સમય મેં પરિણામ કા કરતા વ અકર્તા પને કે અનુભવ કી વૃદ્ધિ હોતે હોતે પૂર્ણ જ્ઞાન કા સહજ હિ અનુભવ હોગા, યહી વાંચન વ વિચાર ન હૈ. ઈસ પ્રકાર કે એક હિ સમય મેં પરિણામ કા કરતા